તારીખ 28/11/1997 બરેલીના બોલ નંબર 144 અને 214 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 254.
ભાવનાનો વિષય થોડો વિચારવો છે. ભાવનાનું નામ આત્મભાવના છે. આત્મભાવના બે પ્રકારની છે. એક મુમુક્ષુની નીચેની ભૂમિકાને અને એક મુમુક્ષુ અને જ્ઞાનીની સર્વ ભૂમિકાને બે પ્રકારની ભાવના છે. બંનેને આત્મભાવના જ કહેવાય છે. જે મોક્ષની ભૂમિકાની આત્મભાવના છે એ આત્મકલ્યાણની ભાવના છે. વચ્ચે એક શબ્દ છે એ નથી બોલાતો, કેમ કે પાણીનો પ્યાલો, પાણી ભરેલો પ્યાલો, પણ ભરેલો શબ્દ નથી બોલાતો. પાણીનો પ્યાલો આપજો એમ કહીએ, ચાલો પછી ધાતુ ન હોય, કાચ ન હોય, પણ પાણીનો પ્યાલો બોલે. એમ આત્મભાવનામાં આત્મકલ્યાણની ભાવના સૌ પહેલા મોક્ષોને પ્રારંભમાં આત્મકલ્યાણની ભાવના હોય છે. એમાંથી જ પરિભ્રમણની વેદના જન્મે છે, એમાંથી જ પૂર્ણતાનું લક્ષ્ય જન્મે છે, એમાંથી જ અવલોકનનો અને ભેદજ્ઞાનનો પુરુષાર્થ ચાલે છે. અને એ ભાવનાવંત મુમુક્ષુને એ ભાવનાની અનેક પ્રકારની વિશિષ્ટતાઓ પ્રાપ્ત થાય છે. એટલે ભાવના સાથે સાથે બીજા અનેક સદગુણોને જન્મ આપે છે, જેમ કે સરળતા, પછી પોતાની ભાવનાની દ્રઢતા એટલે મક્કમતા, સ્વલક્ષ્મણો, આ મને બહુ સારા સારા જે સદગુણો છે મોક્ષની ભૂમિકા એ પણ આ આત્મકલ્યાણની ભાવનાથી જન્મ પામે છે. એક તો ભાવના એ પ્રકારની છે. બીજી જે ભાવના છે એ આત્મ સ્વભાવની ભાવના છે. આત્મ સ્વભાવ ભાવે રૂચે એ પણ આત્મભાવના છે. અવ્યક્તપણે કોઈ પણ મુમુક્ષુને બહુ શરૂઆતથી પણ હોય છે, અને વ્યક્તપણે ભાવભાષણ પછી હોય છે. સ્વરૂપની ઓળખાણ થતાં એ ભાવના તીવ્રતા પકડે છે, પછી એ ભાવના જ્ઞાન દશામાં પણ રહે છે. સ્વરૂપની ભાવના, સ્વભાવની ભાવના, એ ભાવના મુનિ દશામાં પણ રહે છે. એમાં એવું હોય છે કે સ્વરૂપની ઓળખાણ થઈ નથી, જ્ઞાનમાં સ્વરૂપ આવ્યું નથી, પણ સત્સંગ યોગે અથવા જ્ઞાની પુરુષના સ્વરૂપ ભાવનાના વચનામૃતના યોગે શાસ્ત્રમાં ગ્રંથમાં એ શબ્દો દ્વારા એનો ભાવ બહુ રૂચે, એટલે એનું જે વાચ્ય છે જ્ઞાનમાં નથી આવ્યું પણ રૂચે બહુ. વાચક શબ્દોથી એના વાચનની રુચિ ઉત્પન્ન થાય, જેને આત્માની રુચિ આપણે કહીએ છીએ. એ રુચિ બે પ્રકારે છે, ભાવના કે રુચિ બે, વ્યક્ત અને અવ્યક્ત. તો વ્યક્ત તો ક્યારે છે કે ભાવ ભાષણ થાય ત્યારે, અત્યારે જ્ઞાનમાં આવી ગયું સ્વરૂપ, પણ એ પહેલાં તો જ્ઞાનમાં આવ્યું નથી. છતાં પણ સત્સંગ યોગે જ્ઞાની પુરુષના આત્મભાવનાના વચનો નીકળતા હોય તો એની રુચિ છે એ ઠેકડા મારવા માટે. બહુ રુચે, બહુ રુચે, અતિ રુચે. હા હા, એવી યોગ્યતા હોય છે. કોઈ કોઈ જીવોમાં એવી યોગ્યતા હોય છે, એને અવ્યક્ત રુચિ અથવા અવ્યક્ત રુચિ કહે છે. એને ભાવનાનું સ્વરૂપને અવ્યક્તતામાં પણ એ પ્રકાર બને છે. કોઈ પણ મોક્ષને સૌ પહેલા પ્રારંભમાં પણ આવી શકે છે અને પહેલેથી છેલ્લે સુધી આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન મુનિદશા સુધી. મુનિદશાની જે આત્મભાવના છે એનો મૂર્તિમંત સ્વરૂપ જોઈએ તો નિયમ સાર છે. શું છે? નિયમ સાર છે. એ કુંકુંડાચાર્યની આત્મભાવનાનો ગ્રંથ છે. યોગીન્દ્ર દેવ યોગીન્દ્રાચાર્ય છે, એની આત્મભાવનાનો જે ગ્રંથ છે એ પરમાત્મા પ્રકાશ છે. એ પણ આત્મભાવના છે. હવે આમાં આત્મભાવના સંબંધી એમાં કેમ કે સામે સ્વરૂપ જ છે, સામે સ્વરૂપ જ છે એ પણ રૂચે. પરાકાષ્ઠા તો છે, કેવળ જ્ઞાન પહોંચાડે ત્યાં સુધી. અવ્યક્ત રુચિ ની પરાકાષ્ઠા ભાવ ભાષણ સુધી લઈ જાય ત્યાં સુધી. પછી ભાવ ભાષણ થી વ્યક્ત રુચિ થાય, ભાવ ભાષણ થી વ્યક્ત રુચિ. રુચિ છે એ મેઇન ફેક્ટર છે, એટલે એ ભાવના માંથી જન્મે છે. એ સ્વરૂપ ભાવના માંથી જન્મે છે, આત્મકલ્યાણની ભાવના માંથી જન્મે છે. એ પણ એમ આત્મકલ્યાણની ભાવના અનેક ગુણોનો ઉત્પાદક છે. રુચિ, સરળતા, મક્કમતા, દ્રઢતા, સ્વલક્ષ્મણો, પરલક્ષ્મનો અભાવ, એ બધું એમાં આવે છે. બધા તો ઘણો આવશે, ઘણી વાતો લીધી છે એમાં તો. હવે આપણે સ્વાધ્યાય શેના ઉપર કરવો છે? બે વિષય બે છે તો શેના ઉપર સ્વાધ્યાય કરવો છે એ સતી શરૂ કરી દે. સવારે સમયસર લેવાનો વિચાર કર્યો છે અને સાંજે આત્મભાવનાથી લેશું. તો આત્મભાવના બે પ્રકારની છે, એક આત્મકલ્યાણની ભાવના છે અને એક આત્મ સ્વરૂપની ભાવના છે. આત્મકલ્યાણની ભાવના એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે અને સ્વરૂપની ભાવનામાં તો સ્વરૂપ પ્રાપ્ત થાય જ છે, એ તો સીધું ડાયરેક્ટ છે. તો પેલા આપણે સ્વરૂપ આત્મકલ્યાણની ભાવનાથી શરૂઆત કરીએ, કારણ કે એમાં ઘણી વિધવિધતા ઘણી આવશે. ઓલામાં તો એટલું સ્વરૂપનું ઘૂંટણ જ આવશે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં સન્માર્ગનું બીજ છે. જે મોક્ષ માર્ગ છે એ સન્માર્ગ છે. સત્માર્ગ કયો? સત્માર્ગ ની સંધિ થતા તનો ન થાય છે, સન્માર્ગ. મોક્ષ માર્ગ છે એ સન્માર્ગ છે. મોક્ષ માર્ગ નું મૂળ સમ્યક દર્શન છે, પણ મૂળ પહેલા બીજ હોય છે, કેમ કે બીજ માંથી મૂળ ની ઉત્પત્તિ છે, પછી મૂળ માંથી વૃક્ષ થાય છે અને એનું ફળ કેવળ જ્ઞાન મોક્ષ દશા આવે છે. એ મોક્ષ માર્ગનું અથવા મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે. પણ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સન્માર્ગ છે એનું બીજ, એટલે સમ્યક દર્શન તો મૂળ છે, એનું બીજ છે એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહેલું છે. કે જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અંતરમાંથી ઉત્પન્ન થાય, તેમાંથી અંતરના ઊંડાણમાંથી આવે એ સમ્યક દર્શનનો બીજ છે. મુમુક્ષુ જીવમાં અંતરની ખરી ભાવનાવાળાને જ ભેદ જ્ઞાન થઈ શકે છે. જે કોઈ જીવ ભેદ જ્ઞાન સુધી પહોંચે છે, ભેદ જ્ઞાનના સ્ટેજ સુધી પહોંચે છે, એ પણ ખરી ભાવના પહેલાં ઉત્પન્ન થઈ હોય એ જ એ સ્ટેજ સુધી જઈ શકે. કેમ કે બાકીના બધા જે નીચેના સ્ટેજ છે એ પણ ભાવના પછી જ આવેલા છે. વેદનાથી માંડીને ભાવનાવાળો જ સ્વરૂપને ઓળખી શકે છે. સ્વરૂપની ઓળખાણરૂપ જે સંકેતનું કારણ છે એ પણ ભાવનાવાળાને સ્વરૂપની ઓળખાણ થાય છે, બીજાને આત્મ સ્વરૂપની ઓળખાણ નથી થતી. તો એમાં કેમ વાત છે કે સ્વરૂપ છે એ અનુભવનો વિષય છે. સ્વરૂપ છે એ અનુભવનો વિષય છે, વિચારનો વિષય નથી. હવે શાસ્ત્રમાં સ્વરૂપની ઘણી વાતો આવે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા ધ્રુવ સ્વરૂપ છે, આત્મા પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે, એમ સેંકડો નામોથી સ્વરૂપનું વર્ણન આવે છે. એ વર્ણનથી સ્વરૂપની તે વિશેષતાઓ દર્શાવવામાં આવે છે. પણ અનંત વિશેષતાઓનું વિશેષ્ય એક સ્વરૂપ જ છે. વિશેષતાઓ તો વિશેષ્યનું જ્ઞાન કરાવવા માટે છે, અને એ બધા શબ્દોના અર્થ આવડવા છતાં પણ અને સમજાવવા છતાં પણ પોતાને સમજાય એ સમજાવવા છતાં પણ સ્વરૂપની ઓળખાણ થતી નથી. ઓળખાણ ન થાય એને તો અનુભવ ન થાય. એટલે પેલા ઓળખાણ છે એ અનુભવનું કારણ હોવાથી ઓળખાણ જ થતી નથી, પછી અનુભવ નથી થતો એ કહેવાની જરૂર નથી. તો સ્વરૂપ તો અનુભવનો વિષય છે. અનુભવ્યા વિના, સ્વરૂપના અનુભવ વિના સ્વરૂપ જ્ઞાન ન કહેવાય. ભલે બધા વિશેષણોનો અર્થ આવડતો હોય તો એને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ ન કહેવાય. ઓકે, એમ કેમ થયું? આત્મા આટલો બધો દેખાડ્યો જ્ઞાનીઓએ, શાસ્ત્રોએ, કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે. ગુરુદેવે કેટલો કેટલો દેખાડ્યો ફેરવીને. તો સ્વરૂપ જ્ઞાન કેમ ન થયું? ખામી શું હતી ભાવનાની? એટલે ભાવના સહિતનું જ્ઞાન હોય તો તે જ્ઞાન સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચે, અને ભાવના વિનાનું જ્ઞાન હોય એ શુષ્ક જ્ઞાન થાય. એ આત્માનું સ્વરૂપ સંબંધીનું પણ શુષ્ક જ્ઞાન હોય, અને એ શુષ્ક જ્ઞાનથી કામ થવાનો કોઈ સવાલ જ નથી. તમે તો ગુરુદેવશ્રીને ખૂબ સાંભળ્યા છે. પહેલા પહેલા કઈ સાલના પરિચયમાં આવ્યા? 87 માં. ત્યારે તો મારા કરતા તો ગુરુદેવ આત્મ સ્વરૂપને દેખાડે, વાત કરે ત્યારે આત્મભાવનામાં તરબોળ થઈ જાય. જો કે એમનું વ્યાખ્યાન જ ત્યાંથી શરૂ થતું. કોઈ પણ શાસ્ત્ર હોય, શાસ્ત્રની કોઈ પણ ગાથા હોય, પછી ભલે બંધ અધિકારની ગાથા હોય, આશ્રમની ગાથા હોય, પુણ્યપાપની ગાથા હોય, તોય તે અહીંથી શરૂ કરે કે આ આત્મા એમ કરે, થોડાક ઠરી જાય બોલતા બોલતા કે આ આત્મા એમ કરે, થોડાક ઠરી જાય. એટલે ભાવનામાં આવે પહેલાં નાના આનંદ, નિર્મળા આનંદ, નિત્યાનંદ એમ કરતા એમની ભાવના ઉછળવા માંડે આત્માની. એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં, એટલે એક સમયમાં આત્મા આવો છે, પછી ચાલુ અધિકાર સાથે એનું અનુસંધાન કરે. એમાં પુણ્ય પાપ નથી, આ અધિકાર પુણ્ય પાપનો છે પણ એમાંય નથી એમ કરીને પહેલા આત્મા બતાડી દે, પછી અધિકારનો વિષય ચલાવે. આ એમને વ્યાખ્યાન પદ્ધતિ બહુ ઉત્કૃષ્ટ વ્યાખ્યાન પદ્ધતિ. રોજ વ્યાખ્યાન જ અહીંથી શરૂ થાય. બહુ છે, ઘણા રસથી, બહુ ભાવનાથી, આત્માની વાત આત્માની ભાવનાથી કરે, એટલે શુષ્કતા નો આવે. અને જેને અવ્યક્ત રુચિ હોય એવા મુમુક્ષુને પણ અંદરથી એની રુચિ છે ઉઠાવા મારવા માંડે. એટલે પોતે તો રસ લે પણ રુચિવાળાને રાસ રમાડે. રાસ લે છે ને ગરબામાં, દાંડિયા રાસ, એમાં જે ઢોલક હોય એ તાન ચડાવે, એમાં જે ઓર્કેસ્ટ્રા હોય ને એ તાન ચડાવે દાંડિયા લેવા વાળાને. એ થાકને ખબર ન પડે કેટલા કલાક હું રાસ લીધો, એ રસ વધી ગયો એમાંથી રાસ થયો. અને શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતા હતા. શ્રી કૃષ્ણ છે એ ગોપીઓને રાસ રમાડતા હતા. તો પછી બધા એમ કહેતા કે આ કાનજી સ્વામી તો શ્રી કૃષ્ણનું નામ છે, કે શ્રી કૃષ્ણનું બીજું નામ કાનજી હતું. હા તમને ખબર કે મેને નાનપણમાં કાનો કહેતા ને, કૃષ્ણને કાનો કહેતા, કાનુડો કહેતા. તો એ તો હુલામણાનું નામ છે, પણ વ્યવસ્થિત નામ તો કાનજી. પછી કાનજી ન બોલવું હોય તો એને કાનુડો કે કાનુ કે કાનો કે જે કેવું એ કે હુલામણાથી રાલથી. તો કે જુઓ આ કાનજી સ્વામી છે ને એ રાસ રાસ રમાડે છે. શેનો? એ સ્વરૂપનો રસ. કે આખા એક કલાકના વ્યાખ્યાનમાં એવો રસ ઉછાળે, એવો રસ ઉછાળે. હારે જેને રુચિ હોય ને એને હિલોળે ચડાવી, જે બોલો ઓર્કેસ્ટ્રામાં હિલોળે ચડે ને એવી રીતે બધાના હિયા હિલોળે ચડે આત્મરસના એથી, એવી રીતે રાસ રમાડતા. એમાં શું છે કે એનો અધિકાર છે, એનો એ અધિકાર છે, એટલે ગમે એમ કહી શકે, એમાં એને વાંધો નહીં. એટલે ભાવના વાળો જ સ્વરૂપને ઓળખી શકે છે, નહીતર સ્વરૂપને ઓળખાણના ગમે એટલા શબ્દો કયો, ભાવના ન હોય તો એ બધી સમજણ ખાલી ખોખા જેવી છે. કેવી? સાવ ખાલી ખોખા જેવી છે. અને તેથી ભાવનામાં તથારૂપ રસ હોવાથી, ભાવનામાં તથારૂપ રસ હોવાથી, તે પ્રકારનો રસ હોવાથી, રસ ઘૂંટાતા ઘૂંટાતા એની પરિણતિ એમાંથી જન્મે છે. ભાવનામાંથી ઘૂંટાઈ ઘૂંટાઈ ઘૂંટાઈને શું થાય? એની પરિણતિ જન્મે છે. આ જીવને સંસારના રસ લઈને સંસાર પરિણતિ તો થઈ ગયેલી છે, સંસાર પરિણતિ તો થઈ ગઈ છે, અને એ સંસાર પરિણતિ એને આ બાજુ આવવા દેતી નથી. એ સંસાર પરિણતિને ભેદવા વાળી કોણ પરિણતિ છે? આત્મ પરિણતિ, આત્મ આત્માના રસની પરિણતિ. એટલે ભાવનાથી જો આત્મરસ ઘૂંટાય તો એમાંથી પરિણતિનો જન્મ થાય. હવે લખતા જ હોય તો લખતા જાઓ કે ભાવના ભાવનાની પરિણતિને જન્મ આવે છે. શું શું જન્મ, શેનો શેનો જન્મ થાય છે હવે આવશે એમાં. નંબર એક, આત્મરસની પરિણતિ. અને પરિણતિ થયા વિના સ્વરૂપનો ઉપયોગ ક્યાંથી થાય? હજી સ્વરૂપનો ઉપયોગ જે છે, જેને શુદ્ધોપયોગ કહીએ છીએ, જેને સ્વસંવેદન કહીએ છીએ, સ્વાનુભૂતિ કહીએ છીએ, એ પહેલાં આવી પરિણતિ થઈ હોય છે એને ઉપયોગ થાય છે. અને એ ઉપયોગ થયા પછી જ્ઞાન દશા જે થાય એ આત્મ પરિણતિ છે. કેમ કે સ્વરૂપના અત્યંત મહિમાથી અત્યંત રસ કરીને ઉત્પન્ન થયેલો ઉપયોગ તે સ્વાનુભવ અને સ્વાનુભૂતિ છે, સમ્યક દર્શન એ વખતે જન્મે છે. અને અત્યંત રસથી એ ઉપયોગ છૂટી ગયા પછી એની પરિણતિ ચાલુ રહે છે. એનું નામ જ્ઞાન દશા છે, એનું નામ જ્ઞાન ધારા છે, એનું નામ આત્મદશા છે, અથવા એને ચૈતન્ય ધારા અથવા એને અમૃત ધારા પણ કહેવામાં આવે છે. શું થાય છે કે સ્વરૂપના ભાવ ભાષણ થવાથી અનંત મહિમાવંત જે સ્વરૂપ છે એ જ્ઞાનમાં સીધું પ્રતિભાસે છે. સિદ્ધાનો અર્થ એ છે કે જોડે વિકલ્પ છે એની આડ નથી, વિકલ્પથી જરા ખસીને આવ્યો છે ભાવ ભાષણમાં. વિકલ્પ હોવા છતાંય તે એટલે વિકલ્પની આડ, વિકલ્પની આડમાંથી નીકળીને સીધો જ્ઞાનમાં જ્ઞાન લક્ષણના આધારે સીધે સીધો પ્રતિભાસ આવ્યો છે સ્વરૂપમાં. તેથી સ્વરૂપ જેટલું અનંત મહિમાવંત છે એટલું જ્ઞાનમાં પ્રતિભાસો છે. એનું નામ સ્વરૂપને ઓળખાણ છે. એ મહિમા અનંત હોવાથી, અનંત મહિમા હોવાથી પર્યાયમાં એનો મહિમા હવે હમાતો નથી. એવો મહિમા વધતો જાય, વધતો જાય, વધતો જાય. નિર્વિકલ્પ સ્વરૂપના મહિમામાં નિર્વિકલતા થઈ જાય છે. તો પહેલા એની પરિણતિ થઈ ગઈ, એની પરિણતિમાંથી ઉપયોગ છે, પછી ઉપયોગમાંથી પરિણતિ થશે. આમ બે એકબીજાને પૂરક છે, પરિણતિમાંથી ઉપયોગ અને ઉપયોગમાંથી પછી પરિણતિ. એ પરિણતિ વિશેષ તીવ્રતાવાળી થાય છે, પછી જે પરિણતિ થાય વિશેષ તીવ્રતાવાળી થાય. હા, સમ્યક શ્રદ્ધાનો કૂટ મળે છે અથવા અનંત ગુણ પછી તો સમ્યક તો થયા પછી તો અનંત ગુણ સ્વરૂપમાં કેન્દ્રિત થાય છે. અનંત ગુણોનો સ્વરૂપ ભાવના છે, આત્મકલ્યાણની ભાવના આપણે લઈએ છીએ. એ સ્વરૂપ ભાવના કુંકુંદાચાર્ય જે નિયમસારમાં ભાવી અને યોગીન્દ્રાચાર્ય પરમાત્મ પ્રકાશમાં ભાવી, નવું ઉપજઈ નહીં નવું મરઈ ન બંધન મોખું કરે જીવું પરમથે જોઈયા જીનવર એવું ભણાઈ. 65મી ગાથા છે બીજા ભાગમાં પરમાત્મા પ્રકાશ. જીવ જન્મતો નથી, જીવ મરતો નથી, ને બંધનો મોખું કરે એ બંધ પણ કરતો નથી અને મોક્ષને પણ કરતો નથી. પરમાર્થે જીવને આવો જોયો છે. કોણે? જીનવર એવું ગણે, જીનવર દેવે આવો પરમાર્થ સ્વરૂપ જીવ જોયો છે. બહુ સરસ વ્યાખ્યાન આ ગાથા ઉપર આવ્યું છે અને જેને વાંચવું હોય એને દ્રવ દ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં પરમાત્મ પ્રકાશમાંથી ત્રણ વ્યાખ્યાન લખ્યા છે. 45મી ગાથા છે ઘણું કરીને, 65મી ગાથા છે, 68મી ગાથા છે. એક કલાકનું વ્યાખ્યાન લખતા 8 કલાક લઈ ગયા હતા. સ્પૂલ હતા, રિવાઇન્ડ કરીને પછી સાંભળીને લખવું પડે, સાંભળીને લખવું એટલી સ્પૂલમાં લખી ન શકાય. એ બીજા ભાગમાં નાખ્યા છે દૂરદૃષ્ટિ પ્રકાશમાં. એટલા માટે બીજા ભાગમાં એનું સંકલન કર્યું છે કે સુગાનીજીએ જે વિષય સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા લીધો છે એ યોગીન્દ્રાચાર્ય આત્મભાવનામાં એ વિષય લીધો છે. એને ગુરુદેવે સુગાનીજીને યાદ પણ કર્યા છે. એ વ્યાખ્યાન વાંચવું હોય તો એ વ્યાખ્યાન વાંચવું.
એના કરતા
એમને 833 પત્રમાં ભાવના ભાવે છે જે હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, કેવળ એક શુદ્ધ ચૈતન્ય, કેવળ અસંગ છું, ભાવના એમને માને છે. સર્વોત્કૃષ્ટ સ્થાન, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ, એ શુદ્ધાત્માની ભાવના એમણે 833 નંબરના પત્રમાં ભાવે છે. એમ આપણે એ વિષય લીધો છે. આપણે અત્યારે આત્મકલ્યાણની ભાવનામાં લઈએ છીએ. બેનો જોઈન્ટ અનુસંધાન તો છે. પરિણતિ વિના સ્વરૂપનો ઉપયોગ તો થાય ક્યાંથી? પરિણતિ વિના, આવી પરિણતિ થયા વિના જીવ સ્વરૂપમાં ઉપયોગ જોડવા ઈચ્છે છે તો પણ તે સ્વરૂપમાં એનો ઉપયોગ જોડાતો નથી. ભલે ધ્યાન કરવા બેસે, પહેલા પરિણતિ થવી જોઈએ. પરિણતિ થયા વિના ઉપયોગનો જન્મ થાય નહીં. ભાવના તો પાયાનો જ વિષય છે. મુમુક્ષુની ભૂમિકામાં, કેમ કે ભાવના વિના તો તમને પરિભ્રમણની વેદના જ નહીં આવે. આત્મકલ્યાણની ભાવના નહીં હોય તો પરિભ્રમણની વેદના નહીં આવે. પરિભ્રમણની વેદના ક્યાંથી જન્મી? અરે, હું અનંત કાળ છે, મારું પરિભ્રમણ કરું છું અને હજી હું મુક્ત થવાના કોઈ પરિસ્થિતિમાં એ પગલું મેં માંડ્યું નથી, એમાંથી વેદના ઉત્પન્ન થાય છે. કલ્યાણ નથી થયું એમાંથી વેદના ઉત્પન્ન થાય છે. એ કલ્યાણની ભાવના છે. વેદના છે એ પણ આત્મકલ્યાણની ભાવના છે બીજા સ્વરૂપે. લખો, આત્મકલ્યાણની ભાવના પરિભ્રમણની વેદનાને ઉત્પન્ન કરે છે. નંબર આપતા જજો. પરિણતિ વિના જીવ વેદનાને ઉત્પન્ન કરે છે. વળી આત્માની ભાવના, વળી આત્માની ભાવના નથી તેને સંસારની ભાવના અનાદિની ઊભી છે, ચાલુ છે, અથવા એને રાગની ભાવના છે. કોઈ એમ કે તમે અમે સંસારની ભાવનામાં કેમ નાખો છો, અમે તો દીક્ષા લીધી છે, દુકાન ધંધોને બાળી છોકરા છોડી અને દીક્ષા લઈ લીધી છે, પછી અમને સંસારની ભાવના છે એમ તમે કેમ કહો? તો કે સંસારની નથી તો રાગની તો છે, આત્માની નથી તો તે પ્રકારના રાગની છે. દીક્ષા લેવાનો રાગ આવ્યો એમ, અથવા શુભ રાગની ભાવના છે. અને એ શુભ રાગની ભાવના છે એ બીજા સ્વરૂપે સંસારની જ ભાવના છે. એ બીજા સ્વરૂપે આવી પછી વેશપલટો કરીને આવે. સંસારની ભાવના વેશપલટો કરીને ધર્મના ક્ષેત્રમાં આવે ત્યારે જીવ છેતરાઈ જાય છે. ઓળખી શકતો નથી કે ઓલી સંસારની ભાવના આવી, આને વેશપલટો કર્યો છે. સંસારની ભાવના થોડી કદરૂપી હતી, કેમ કે એની અંદર એને આ જોઈએ ને તે જોઈએ, આ જોઈએ ને તે જોઈએ, એ બધું હતું. આ હવે થોડુંક રૂપાળી થઈને આવી, મેકઅપ કરીને શુભ ભાવ હોય, શુભ ભાવમાં આવ્યો હોય, રાગમાં આવ્યો હોય, શુભ રાગમાં આવ્યો હોય, એટલે ભૂલો પડી ગયો. પણ એ તો એ જ છે, એ બીજી કોઈ નથી, સંસારની જ ભાવના છે. તેને સંસારની એટલે રાગની ભાવના છે. તેનો પુરુષાર્થ અથવા તેની પરિણતિ, એ જીવનો પુરુષાર્થ અથવા એ જીવની પરિણતિ બાહ્ય દિશામાં લાગેલો રહે છે, અથવા પરિણતિ પણ બાહ્ય દિશામાં લાગેલી રહે છે. ભલે એ તપ જપ દીક્ષા લઈને જપ તપ જપ પણ કરે, છોડ્યું એમ નહીં, હવે આહાર પણ છોડે છે તપ કરતી વખતે. પહેલાં તો એણે ઘરના સંયોગો ને દુકાનના સંયોગો છોડ્યા, હવે મુનિ થયા પછી, મુનિ દીક્ષા પછી આહાર છોડે છે. પરિણામ ક્યાં ગયા? બહાર જ ગયા, અંદર નો આવ્યા. બાહ્ય ભાવથી આ જીવે ધર્મના બધા સાધન અનંત વાર કર્યા છે, પણ બહાર ને બહાર પરિણામ રાખ્યા છે. દિશા બદલાણી, દિશા બદલાણા વિના દશા બદલાય નહીં, આ નિયમ છે. એટલે પરિણામ પુરુષાર્થ પણ બહારમાં લાગે છે અને પરિણતિ પણ બહારમાં ને બહારમાં લાગે છે. અવ્યક્ત રુચિ એને કેવી રીતે કહેવાય છે કે સ્વરૂપ જ વ્યક્ત પણ એને ભાષ્યું નથી. રુચિ તો વ્યક્ત છે, વેદના તો વ્યક્ત જ હોય, વેદના અવ્યક્ત ન હોય ને. આગળ વધે એ બધો બહારની દિશામાં જ આગળ વધે. તમે પૂર્વના બદલે પશ્ચિમમાં હાલવા માંડો અને આગળ વધો તો ક્યાં જાવ? પશ્ચિમમાં જ આગળ વધો. પૂર્વ દિશા આવે ક્યાંથી? એમાં આવે એમ. પછી જેટલો આગળ વધે એ બધો બહારની દિશામાં આગળ વધે છે. શાસ્ત્ર વાંચીને વિકલ્પે ચડે અને વિકલ્પમાં આગળ વધે, અને જેટલો નિર્વિકલ્પ વિકલ્પમાં આગળ વધે એટલો નિર્વિકલ્પ થી દૂર થાય. માટે શાસ્ત્ર સ્વાધ્યાય અથવા તત્વજ્ઞાનનો અભ્યાસ વિકલ્પ વધે એવી પદ્ધતિથી કદી ન કરવો જોઈએ. વિકલ્પ ઘટે એવી પદ્ધતિ જોઈએ, ભલે ગમે એટલા વિસ્તારથી શાસ્ત્ર હોય. એનો નમૂનો સોગાનીજીનો વચનામૃત છે. ગુરુદેવના વ્યાખ્યાન વાંચ્યું એમણે પહેલા આત્મધર્મમાં, ત્યારે ષટ આવશ્યકનો વિશેષ વિષય ચાલ્યો હશે કે જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક હોય એને છ પ્રકારના આવશ્યક હોય. ષટ આવશ્યક દિને દિને પ્રતિદિન, એમાં સ્વાધ્યાય, પૂજા, દાન બધા આવશ્યક છે. હં, રોજ સ્વાધ્યાય કરે, રોજ ભગવાનની પૂજા કરે, રોજ દાન આપે, શું એવી રીતે છ પ્રકાર છે. તો ગુરુદેવ શું કરે? એ બધા છ ભેદ છે ને એ વ્યવહારમાં જાય છે. એટલે વ્યવહારનું પ્રકરણ ચાલતું હોય તો નિશ્ચય કાઢે, પછી એમાંથી શું કરે? એમાંથી નિશ્ચય કાઢે કે આ શટ આવશ્યક છે એ વ્યવહારથી છે, નિશ્ચયથી તો એક જ આવશ્યક છે. શું? કે આત્મ સ્વરૂપમાં લીન થવું, તે એક જ આવશ્યક છે, બીજું કોઈ આવશ્યક છે નહીં. એમાંથી એમને થયું તો મૂળ દિગંબર હતા, શાસ્ત્ર વાંચ્યા હતા, પણ એમ કહ્યું હા, આ છ વિકલ્પનો નિષેધ કરીને નિર્વિકલ્પ થવાનો કહે છે. પકડ્યું એમણે, શું કર્યું? પકડ્યું, નિર્વિકલ્પ થવાનું. એવી પદ્ધતિ એવી હતી, સમજવાની પદ્ધતિ એવી હતી. નહીતર શાસ્ત્ર સમુદ્ર છે, એમાં પીડ્યો એ પછી તિરાજ કરે, તિરાજ કરે, કાંઠો હાથમાં આવે નહીં, એવું થાય. પરિણતિ વિના અંતર્મુખ થવાનો વિકલ્પ તે યથાર્થ રૂપમાં પુરુષાર્થ નથી. શું કહે છે? કે એવી આત્મરસની પરિણતિ થયા વિના જે ભાવ પાસક પૂર્વક થાય એ પહેલા કોઈ ધ્યાનમાં અંતર્મુખ થવાનો વિચાર કરે કે વિકલ્પ કરે તે યથાર્થ રૂપમાં પુરુષાર્થ નથી, કે જે પુરુષાર્થના ફળમાં સ્વાનુભવ પ્રગટ તો પછી શું છે? તો ધ્યાન કરવા બેસે છે અને એમાં આત્માના જ વિચાર કરે છે, બીજા વિચાર કરતો પણ નથી માનો. તો કે એ ઉપર ઉપરની ઈચ્છા છે. શું છે? ઉપર ઉપરની ઈચ્છા છે. અહીંયા એક પ્રશ્ન વિચારી આપણે કે ઈચ્છા અને ભાવનામાં ફરક શું? ઈચ્છા અને ભાવનામાં શું ફરક? તો કે ઈચ્છામાં રાગનું મુખ્યપણું છે અથવા એ ઈચ્છાના પરિણામ રાગ પ્રધાન છે અને એમાં પુરુષાર્થ નથી હોતો જીવનો. ભાવનામાં પુરુષાર્થની પ્રધાનતા છે, રાગની પ્રધાનતા નથી. જે ભાવે છે, જે ભાવોને એ ભાવે છે, એ બાજુ એનું વીર્ય ઉછળે છે, પુરુષાર્થની પ્રધાનતા છે. એમાં રાગની પ્રધાનતા છે ઈચ્છામાં. આ બે વાતમાં ફેર અહીંયા પડે છે. નહીંતર વળી પ્રશ્ન એ થાય કે અમને ઈચ્છા છે, ભાવ નથી, શું ખબર પડે? તો કે તારો તારો પુરુષાર્થ સહિત છે કે પુરુષાર્થ રહી જ છે? એ જો એક અહીંયા પૂરો થયો છે. સ્વરૂપની ભાવના એ કલ્યાણનું મૂળ છે, કેમ કે કોઈ પણ ફિલિંગ સ્ટેજ ભાવના વિના હોતું નથી. બેન શ્રી એમ કહેતા કે મુમુક્ષુનું પરિણમન અથવા મુમુક્ષુનું હૃદય તો ભીંજાયેલું હોય. શેનાથી? ભાવનાથી. ભાવનાથી ભીંજાયેલું હોય. ભાવના એક એવી ચીજ છે કે એમાં ક્ષોભની જરૂર નથી. બહુ વૃદ્ધ ડોસીમાં દર્શન કરવા આવેલા, વાત કરી હતી પેલા, એક વૃદ્ધ માજી દર્શન કરવા આવેલા. શું કરીએ કે તમારી વાણી સાંભળવા આવી શકતા નથી, કેમ કે કાન ગયા છે, હવે આંખું કામ કરતી નથી એટલે શાસ્ત્ર વાંચી શકતા નથી, શરીર હાલતું નથી એટલે પરિશ્રમ કરીને કઈ દોડા દોડી કરીને બધે ભાગ લઈ શકતા નથી, પૂજામાં ભક્તિમાં વ્યાખ્યાનમાં. શરીર અટકી ગયું છે, ખાટલે પડ્યા પડ્યા અફસોસ થાય છે કે શું કરશું, આમ નામ જિંદગી પૂરી થવા આવી. મેં શું કીધું કે તમે તો મારા ભાવના વાળા છો ને, કે ભાવના વધારો ને, ભાવના વધારવામાં આંખોની જરૂર નથી, કાનની જરૂર નથી ને શરીરની જરૂર નથી, ખાટલામાં પડ્યા પડ્યા ભાવના વધારી પાસે. કેવી સરળ વાત થઈ ગઈ, શુભમ કેવી વાત થઈ ગઈ. કોઈ બાહ્ય સાધનની જરૂર ન પડે, એવું સરસ સાધન પોતે જ છે ભાવના, કે બીજા સાધનની જરૂર ન પડે. જીવને અનંત કાળમાં ખરી ભાવના ઉત્પન્ન થઈ નથી. ધર્મ સાધન ઘણા કર્યા છે પણ ખરી ભાવનાથી કર્યા નથી, આત્મકલ્યાણની ખરી ભાવનાથી નથી કર્યા. એની કોઈ સાબિતી છે? ઘા છે. તેનો સબૂત એ છે કે અનંતવાર સત્યનો માર્ગ બતાવનારા મળવા છતાં તત્સંબંધિત પુરુષાર્થ નહીં કરતા, સન્માર્ગનો પુરુષાર્થ નહીં કરતા, વિવિધ શુભભાવો કરીને સંતોષ પકડી રહ્યો. શું કર્યું? સંતોષ પકડી રહ્યો. થાય છે શું કે જ્યાં ઘણો સમૂહ ભેગો થાય અને કોઈ નાની પુરુષ બિરાજતા હોય ત્યાં ઘણો સમૂહ ભેગો થઈ જાય. એમાં પામનારા જીવ તો કોઈક વિરલા જ હોય, બાકી તો બધા લોલમાં લોલ કરનારા ઝાઝા હોય. ત્યારે શું થાય, તો કલાક બે કલાક જેવો યોગ હોય એ પ્રમાણે પોતાનો ઉપદેશ કે બોધ ચાલે એમનો. બાકીનો સમય શું કરવો, બધો નવરા હોય ને તો વળી પાછા કાંઈક તોફાન થાય. એટલે જ્યાં એ નિવૃત્તિ ક્ષેત્ર હોય ને ત્યાં સવારથી સાંજ સુધીના કાર્યક્રમો ચાલતા હોય. સવારમાં ઉઠો એટલે અમુક પ્રાર્થના તે એવું બધું ચાલે, ભક્તિ ચાલે, અને પછી પૂજાના સમયે પૂજા ચાલે, વ્યાખ્યાનના સમયે વ્યાખ્યાન ચાલે. એમ આખો દિવસ કાંઈ ને કાંઈ કાર્યક્રમ ચાલ્યા કરે. નિવૃત્તિ લઈને માણસો ક્ષેત્રમાં આવે, આશ્રમમાં કે નિવૃત્તિ ક્ષેત્રમાં, એમાં જોડાય. જો ઘરે હોય બજારમાં હોય તો આખો દી પાછા પાપના પોટલા બાંધતા હોય. અહીંયા આવે એટલે ચાલો ત્યાંથી છૂટીને પરિણામમાં તો ફેર પડ્યો, પણ શું થયું કે જે આખો દી સુભાવના કાર્યક્રમ માર્યો અહીંયા સંતોષ પકડ્યો કે આપણે આટલા દિવસ સોનગઢ રહ્યા અને આટલા દિવસ આપણે પૂજા ભક્તિને વ્યાખ્યાનનો લાભ લીધો. શું કર્યું, શુભાવ કરીને સંતોષ પકડ્યો, શુભાવ કરીને સંતોષ પકડ્યો. સંતોષ પકડ્યો એ પાછું ખરાબ કર્યો. સંતોષ પામનારો અટકી જાય છે, અસંતોષ થયો એ આગળ વધે છે. તમે બજારમાં વેપાર કરતા કરતા જો રૂપિયા કમાઈને સંતોષ પામી જાવ તો તમે ગ્રુપ વેપાર બંધ કરો, અને અસંતોષ હોય તો વધારતા જાઓ. ભલે ગમે એટલા મેળવે પણ સંતોષ ન થયો હોય તો ધંધો વધારો, નહીં તો ધંધો બંધ કરો, ભાઈ આપણને બહુ મળી ગયું. આ માર્ગની અંદર કોઈ પણ પર્યાયમાં સંતોષ પામવો એ દર્શનનું એટલે મિથ્યાત્મની વૃદ્ધિ કરવાનું કારણ છે. સમયસારની 154 નંબરની ગાથા છે પુણ્ય પાપ અધિકારની, એમાં સમર્થ દ્રષ્ટાંત અમૃતચંદ્રાચાર્ય આપ્યું છે કે કોઈ જીવ દિગંબર મુનિ દીક્ષા ધારણ કરીને ઘણા જ શુભ ભાવમાં રહીને, કેમ કે એને તો પાંચ મહાવ્રત સમિતિ વૃત્તિ નિરતિકાર પાળે દ્રવ્યની, થાય કે નીચે મુમુક્ષુની ભૂમિકામાં સંતોષ પકડ્યો એટલે પાછી ગડબડ મિથ્યાત્મની તીવ્ર થઈ ગઈ. અશુભ ભાવ ટાળીને શુભ ભાવ કર્યા છે એટલે ઓલા કરતા ઠીક કર્યું છે. ગણતરી કરવી હોય તો, ભાવોની ગણતરી કરવી હોય તો એવી રીતે કરજો કે દર્શનમાં અમે કેટલો ઘટાડ્યો, ચારિત્રમાં કેટલો ઘટાડ્યો એ નહીં લેતા. કેમ કે શુભ ભાવમાં ચારિત્રમો ઘટે છે, અશુભ ભાવમાં ચારિત્રમો તીવ્ર થાય છે, શુભ ભાવમાં ચારિત્રમો ઘટે છે. એને કોઈ દિવસ ગણતરી નહીં કરતા શુભ અશુભને. ગણતરી કરવી હોય તો મિથ્યાત્મને અજ્ઞાન કેટલું પાતળું પડ્યું અને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાનની દિશામાં કેટલો જીવ આગળ વધ્યો એની તપાસ કરજો. પણ અહીંયા સંતોષ નહીં પકડતા, તપાસવું હોય તો એટલું તપાસજો, પણ સંતોષ તો ત્યાં પણ નહીં પકડવાનો, એટલે નહીં પકડવાનો. સંતોષ પામ્યો એટલે અટક્યો અને પછી પાછળ જવાનું શરૂ થયું, ત્યાંથી પાછો વળ્યો. આમ બે નુકસાન છે એમાં, એક અટકવાનું ને એક પાછળ જવાનું. હે, એનું કારણ છે તો પરિણામ છે ને ચાલ છે, ઊભું રહેતું નથી. પરિણામ છે જીવની ચાલ છે, એટલે જીવ ઊભો નથી રહેતો ક્યારે, કા આગળ જાય ને કા પાછળ જાય. તો આગળ વધતો અટકો ત્યાં હવે ક્યાં જવાનો, પાછળ જશે. પાણી બાંધેલું પાણી હોય, બંધિયાર પાણી હોય તો વાંધો નહીં, પણ પ્રવાહિત પાણી તો તમે એ દિશામાં જવાનું જ ને. ત્યાં તો બે જ દિશા છે, કા આગળ જવાનું કા પાછળ જવાનું, ત્રીજી દિશા છે નહીં. એમ છે એટલે શું કેવું છે, શુભભાવ કરીને સંતોષ પકડ્યો, માર્ગ બતાવનારા જ્ઞાની ગુરુ મળ્યા પણ પોતે સંતોષ પકડ્યો, પરિણામે વિધિની ભૂલ થઈ. શું થયું, વિધિની ભૂલ થઈ એટલે ગ્રહિત મિથ્યાતમાં ગયો, અગ્રહિતમાંથી ગ્રહિત મિથ્યાતમાં ગયો, અને સાચી વિધિ હાથ આવી નહીં. તેમજ સાચી ભાવનાના અભાવને લીધે વિરાધક ભાવોનો નિષેધ આવ્યો નહીં. શું થાય, ભાવના છે એ જીવના કોમળ પરિણામો છે. કેવા કોમળ પરિણામો છે, જો આત્મકલ્યાણની ખરી ભાવના હોય તો આત્માને અકલ્યાણ થાય એવા જે વિરાધક પરિણામો થાય પૂર્વ સંસ્કારને લીધે, અયોગ્યતાને લીધે, એટલે એ ભાવનાની કોમળતાને ઠેસ વાગે સીધી, એટલે ઠેસ વાગે જાગી જાય. નહીં આ નહીં આ નહીં આ નહીં, અયોગ્યતા તો પૂર્વ પરિણામોને લઈને થયેલી છે ને, વિરાધક ભાવ આવ્યા ક્યાંથી, તો અયોગ્યતાને કારણે આવ્યા. અયોગ્યતા ક્યાંથી થઈ છે, આગળ જે બધા પરિણામો કર્યા છે એના ફળ સ્વરૂપે અયોગ્યતા આવીને ઉભેલી છે, એટલે વિરાધક ભાવ કરી લે છે. જો અંદર માંથી આત્મકલ્યાણની ભાવના અંદરથી થઈ હોય તો એ ભાવનાને ઠેસ વાગે. શું જેમ કોઈ માણસ વિચારમાં વિચારમાં હેલો જાય છે, સામાન્ય રીતે બહુ વિચારમાં ન હોય તો રસ્તા ઉપર અવારનવાર ધ્યાન જાય, એટલે ખાડો હોય, ટેકરો હોય, ગંદકી હોય તો તરીને ચાલે, પણ બહુ વિચારમાં હોય તો ધ્યાન ન હોય તો ઠેસ વાગે. ઠેસ વાગે એટલે ખબર પડે કે આપણે જરાક જોઈને હાલવાની જરૂર છે, નહીંતર ઠેસ તો સામાન્ય વાગે, ગળથોલું ખાઈને પડી જાય. ઠેસમાં કોઈ મોટી ઇન્જરી નથી, પણ ઠેસ ગલોટીઓ ખવડાવી દે, એમ આમે ગલોટીઓ ખવડાવી દે ઠેસ વાગે તો વિરાધક પરિણામ એવા છે. પણ ભાવના એક કોમળ ચીજ હોવાથી આત્મકલ્યાણની ખરી ભાવનાવાળાને વિરાધક ભાવો થાય, અંદરથી પાછી ભાવના અને જગાડે, નહીં 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 આ બરાબર નથી, આ બરાબર નથી, આ ભાવનામાં આત્મજાગૃતિ જન્મ પામે છે. નંબર 3, ભાવના વાળાને આત્મજાગૃતિ જન્મ પામે છે. ભાવડો થશે મોટો ભાવનાના ફળનો, શું શું જન્મ છે એમાં ઘણું આવ્યું છે, યાદ નથી મને એટલું આવ્યું છે, નીકળતું જશે. બીજું શું હતું વાંચી હમણાં, બીજું શું હતું, પહેલા પહેલું વિજ્ઞાને ઉત્પન્ન કરે છે, બીજું પરિણતિને ઉત્પન્ન કરે છે, ત્રીજું જાગૃતિને ઉત્પન્ન કરે છે. સૌથી બીજી વાત જોડવી નથી, એટલે સાચી ભાવનાના અભાવને લીધે વિરાધક ભાવોનો નિષેધ ન આવે, અને સાચી ભાવના હોય તો વિરાધક ભાવનો તરત નિષેધ આવે. અને ભેદ જ્ઞાન નો પુરુષાર્થ જાગે નહી. ભાવના વિના ભેદ જ્ઞાન નો પુરુષાર્થ જાગે નહી, અને ભેદ જ્ઞાન ના પુરુષાર્થ વિના સ્વાનુભવ ઉત્પન્ન થાય. તેથી એમ ફલિત થાય છે કે મોક્ષની ભૂમિકામાં આત્મકલ્યાણની ભાવનાનું ઘણું જ મહત્વ છે. આત્મકલ્યાણની ભાવનાનું ઘણું મહત્વ છે. ખરેખર તો સ્વરૂપની શોધ આત્મકલ્યાણની ભાવના વાળો જ કરી શકે છે. આત્મકલ્યાણની ખરી ભાવના હોય એ જ સ્વરૂપની શોધ કરે અંદરમાં, કે મારું સ્વરૂપ કેવું. એટલે આત્મકલ્યાણની ભાવના સ્વરૂપ ખોજ સંબંધિત જિજ્ઞાસાને ઉત્પન્ન કરે છે, અપૂર્વ જિજ્ઞાસાને ઉત્પન્ન કરે છે. એ જિજ્ઞાસામાં આવ્યા વિના એની ખોજ ચાલે નહીં, ખોજ ચાલ્યા વિના એનો પત્તો લાગે નહીં. જેને આત્મકલ્યાણની અંતરની તીવ્ર ભાવના હોય એને એમ થાય કે એ આત્મા કેવો, કે જેના અવલંબને સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ દશા સુધીની બધી દશા સહેજ સહેજે પ્રગટે, સહેજે સહેજે પ્રગટે, તે આત્મા કેવો હશે એની અપૂર્વ જિજ્ઞાસા એ ભાવનામાંથી ઉત્પન્ન થાય. અપૂર્વ જિજ્ઞાસાને લઈને ખોજ ચાલે, ખોજ ચાલે એને પત્તો લાગે, ખોજ ન ચાલે એને પત્તો લાગે, વર્તે અંતર શોધ. એને સદગુરુ બોધ સુહાય ને વર્તે અંતર શોધ. એવો અંદરમાં સ્વરૂપને શોધે ખોજે કે બારમાં બધેથી ખોવાઈ જાય. પોતાનું સ્વરૂપ ખોવાઈ ગયું છે એને શોધવા જતા બીજે બધેથી ખોવાઈ જાય. અને એ બહારથી ખોવાઈ જાય એટલે અવરોધ બધો યોગ્ય. બહારમાં જાતા હતા, પરિણામ દોડતા હતા, એ અવરોધ હતો, એનો અવરોધ મટી ગયો અને એનો પત્તો લાગવાનો, લાગવાનો ને લાગવાનો જ. કેમ લાગવાનો? કે અંદર જાગતો જીવ ઉભો છે, એટલે અંદર હુતો નથી કાંઈ, અંદર તો જાગતો જીવ ઉભો છે. જવાનો ક્યાં? જાય નહીં, ક્યાં પકડાય, પકડાય ને પકડાય એવું છે. પાયામાં મૂળમાં ભાવના હોવી, એ ભાવના વગર બધું નકામ. બહુ ભાવનાનો વિષય હમણાં ત્યાં એક બે બોલ બહુ ચાલી ગયા, પછી એમાંથી વિચાર આવ્યો. ત્યાં ભાવનાનો અમે વિચારતા જઈએ. જુદા જુદા વખતે વિચાર આવ્યો ને લખાણું છે, આ છે પેલું છે 1985 માંથી વાંચ્યું, બીજો છે 1987 માં છે, બે વર્ષ પછી લખાણું. પછી તો ભાવના માં તો બેન શ્રી લીધું છે, કૃષ્ણા ભજના કે ભાવના જેને ઉત્પન્ન થાય આત્મકલ્યાણની, એને ભાવના સફળ થાય થાયને થાય છે. ખરી ભાવના ઉત્પન્ન થાય અને જો એ સફળ ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થઈ જવું પડે. કેટલી જબરદસ્ત વાત કરી છે એમણે. એક પરમાણુ શૂન્ય ન થાય કોઈ દિવસ, શૂન્ય થવો એટલે અભાવ થવો, શૂન્ય થવો એટલે અભાવ થવો. એક પરમાણુનું અસ્તિત્વ કોઈ દિવસ નાશ ન પામે, આ 14 બ્રહ્માંડમાં તો અનંત 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 પરમાણુ હશે. કેટલા? સૌથી વધારે સંખ્યા કોઈ દ્રવ્યો નહીં હોય તો પૂતગળ છે, પરમાણુના દ્રવ્યો નહીં છે. જીવ તો એથી અનંતમાં ભાગે છે, છંદ છે અનંત જીવ સંસારમાં લોકમાં, પણ લોકમાં પરમાણુ એથી અનંત છે. એક પરમાણુ શૂન્ય ન થાય, આ કહે છે કે આજે અનંત અનંત પરમાણુને શૂન્ય થવું પડે. આ ભાવનાની શક્તિ કેટલી છે, ભાવનામાં શક્તિ કેટલી છે. 14 બ્રહ્માંડ તો શૂન્ય થાય નહી, એટલે કે ભાવના સફળ થયા વિના પણ સંજોગો એવા હોય તો શું થાય? ભાવના તો અમારી ઘણી છે, પણ સંજોગો એવા હોય તો શું થાય? તો તારી ભાવના હોય તો સંજોગોને ફરવું પડશે. તો બ્રહ્માંડ ને ફેરવે તો તારા સંજોગો કઈ હશે, એ ફરી જશે. ને ન ફરે તો સમજવું કે ભાવના નું ઠેકાણું હજી નથી. બળવાન વિશે, બહુ બળવાન છે કુદરત, એની યાર બંધાયેલી છે. એ કર્મની રેખા ફેરવી નાખે, કર્મની રેખા ફેરવી નાખે, એટલું બળ છે એનામાં. બીજી ન્યાય, બીજા ન્યાય કહીએ તો ભાવના પાસે કુદરત તો એની દાસી છે, એનું કામ કરવા આવશે. ભાવના વાળા તો ડરવાની જરૂર જ નથી, એની પાસે શક્તિનો ખજાનો છે. ભાવના વાળા ડરવાની, અને ભાવના વાળો કદી ડરે પણ નહીં. ખરી ભાવના વાળો કદી ડરે નહીં, એ ક્યાં કદી નાસીપાસ ન થાય. ભાવના વાળો નાસીપાસ ન થાય, ડિપ્રેશનમાં ન આવે, એવું કામ છે ભાવના. એમ તો ઘણી ઘણી વાતો છે ભાવનાની, આ થોડી શરૂઆત કરી આપણે. કાલની ઝેરોક્ષ કરે.